સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. કુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. સહજાન સ્વામી મહારાજની જય. એમાં બધી જયો આવી ગઈ છે એટલે બહુ આપણે ઠીક છે. બધા આ જે ઉત્સવ અન્નકૂટનો આપણે માનવા માટે ગોંડલ અક્ષરે હું ખાસ બધા પધાર્યા છો એ બધાને અમે મહારાજને શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ ગુણાનંદ સ્વામી ભગવાન સ્વામી ભગતજી મહારાજ જાગા સ્વામી અંત મુક્તોને પ્રાર્થના કરીએ છીએ કે આપને બધાને ખૂબ મહારાજ સુખ શાંતિ આપે, કુટુંબમાં પણ શાંતિ આપે, ધંધામાં પણ શાંતિ આપે. જે જે કાર્ય કરો એ તમારાથી શુભ કાર્યો થાય અને બીજી રીતે પણ મહારાજ આપણા હૃદયમાં અખંડ રહે અને આપણા દ્વારા સારા કાર્યો કરાવે એવી મહારાજને પ્રાર્થના છે. કારણ કે હમણાં જ એમ કહ્યું કે આ ભગવાન જ્યારે મળે છે ત્યારે આપણું બધું અજ્ઞાન જાય છે, તે સિવાય જતું નથી. પ્રગટ બનવાની વાત કરી બધી, પણ જેને જેને પ્રગટ મળ્યા છે એનું કામ થયું હોય. અને કહ્યું કે પ્રગટને ભજી ભજી પાર પામ્યા ગણા, ગુંદ ગણિકા પ્રતિભય કપિબંધ કૂટ. હવે કૂટી કપિબંધ તરીયા. કપિબંધ એટલે ઓળખો છો તમે? એટલે કપિબંધ એટલે શું? આને હનુમાનજીની જ્ઞાતિ કહેવાય. હનુમાનજી જેવા બધા ભક્તો તરીયા અને ડાયા ભણેલા ગણેલા હોશિયાર પંડિતો સ્વાહા સ્વાહા કરતા રહી ગયા, સ્વાહા જ કરવા રહી ગયા. એટલે હવે બોલવાનું નહીં, વચ્ચે હવે નહીં બોલવાનું, પછી નિરાતે બોલજો બોલવાનું હોય ત્યારે. એટલે કહેવાનું શું કે આપણે બધા તમે તો પ્રગટને છે એટલે તમારો તો બધો ઉત્સાહ છે જ, પણ પાછું વચ્ચે જ્યારે ગરમથલ થઈ જાય છે ને ત્યારે પાછું આ બધું ટળી જાય છે. એકનું એક એક ધારા એક જ વસ્તુ હંમેશને માટે જેની રહી છે એની આ વાતો છે કે જે સ્ત્રોતે સમજ્યા જ અને જે મહિમા તો એમાં પછી ગમે ત્યારે ગમે તે સમયે ગમે તેવું વાતાવરણ થાય, ગમે તેટલો સ્વામી કહે છે આપણને દેશકાળ આવે, ગમે એટલી મુશ્કેલીઓ આવે, તો પણ જે આપણું નિશાન છે એ કોઈ દાડો ફરે નહીં. નિશાન એટલે મહારાજ અક્ષરધામ આપણું નિશાન, ગુણાતાન સ્વામી શાસ્ત્રી મારા નિશાન છે એ આપણને ન ફરે. એટલા માટે આ બધી પ્રગટની વાતો કરી કે કપિબંધ એટલે વાંડર જેને કહેવાય હનુમાનજીનો. હવે એ વાતો કરી ગયા કારણ કે ભગવાને પાર બાંધી તો બધા કામમાં આવી ગયા અને ઓળખ્યા ભગવાનને. એને પાર બાંધી એટલું નહીં, કામ તો કર્યું બધાએ, એની સાથે એને જીવમાં થયું કે આ રામ ભગવાન છે અને ભગવાનની આજ્ઞા પાડીએ તો આપણું કામ થઈ જાય. તો એમને બધા પથરા નાખ્યા અને પથરા એમને એમ નાખ્યા નહીં, રામ પથરો નાખે, રામ રામ બોલે પથરો નાખે, એટલે રામને નામે પથરા તરે. તો એ પથરા આપણે ખાલી નામ નહીં પણ એના જીવમાં ભગવાન છે એમ સમજીને, ભગવાનનો નિશ્ચયની દ્રઢતા રાખીને એ પથરા નાખતા હતા. તો નાખે કે આપણે તો નાખીએ તો પથરો ડૂબી જાય, એ કંઈ પથરા તરતા નથી. કારણ કે આપણા જીવમાં દ્રઢતા ના હોય અને પછી લોકોને દેખાદેખ કરતા હોય તો એનાથી કંઈ નથી થતું. જીવમાં તો દ્રઢ નિશ્ચય જોઈએ અને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. એવો જે ભગવાનનો રામનો નિશ્ચય એમને હતો તો એના નામે પથરા તરી ગયા અને એમનો પણ ઉદ્ધાર થયો. ભગવાને બધાને કલ્યાણ કરી નાખ્યું અને હનુમાનજી ભક્ત થઈ ગયા. તો આપણે બધા મંદિરો બેહાડીએ છીએ અને દરેક ઠેકાને પૂજા કરીએ છીએ કારણ કે એને પ્રગટની ઉપાસના બધી દ્રઢ હતી. એના સિવાય બીજી એની ભક્તિ નહોતી. એક વખત ભગવાન રામ બધા બેઠેલા હતા સપોતાની સભામાં અને તે વખતે શિવજી છે એ ત્યાં પધાર્યા એટલે શિવજીને આવકાર આવ્યો અને બેસાડ્યા થોડે. પછી હનુમાનજી ઊભા હતા સેવામાં, એમને કહ્યું કે એક પાણીનો પાલો લાવો, શિવજી આવ્યા છે તો આપણે એમનો સત્કાર કરો. દૂધનો પાલો કહ્યો એટલે એ પ્રમાણે હનુમાનજી લેવા ગયા અને લઈને જઈને આવ્યા. પછી આમ સીધો રામને આવ્યો. રામ કે મહેમાન આ છે, હું એમને કહું એમને આપણે કે મહારાજ મારા જેવો નાનો માણસ એ હું શિવજીને અર્પણ કરું એ સારું લાગે, પણ આપ જો એમને આપો તો એ સારું કહેવાય. બરાબર. એટલે કહે છે શું કે પેલાને એક રામને વિશેની ભક્તિ હતી એટલે શિવજીને કરતા સીધું ભગવાનને આપીને પછી એમને તમે આપો, એટલે એવી એમની ભક્તિ હતી કે રામને વિશેનો જે થાય પછી એ રામ ભગવાન બધાને જે કરે થાય છે, તો આવો મહિમા એમને હતો. અને બીજી રીતે પણ આપણે મહિમા ઘણો સમજીએ છીએ કે એને અને પછી એમનો જ કૃષ્ણપ્રિય ગાયું ને મય કે બુદ્ધિમતામ વરિષ્ઠ, અને હનુમાનજીના અષ્ટક ગાવશો ને ત્યારે બોલવાનું આવશે બુદ્ધિમતામ. જેટલા બુદ્ધિવાળા છે ને આ જગતમાં આખી દુનિયામાં છે, અને કોટી બ્રહ્માંડમાં બુદ્ધિશાળા જેટલા છે, એ બુદ્ધિશાળોની અંદર પણ એ વરિષ્ઠ છે. આટલો બધો મહિમા છે જો સમજાય તો, એ તો પછી એવું થઈ જાય છે. તો શું કે આ મહિમા એટલો બધો હનુમાનજીનો કેને લઈને રામનો સંબંધ, રામ ભગવાન હતા તો એના સંબંધમાં એના નિશ્ચયમયની દ્રઢતા હતી, તો આજે એના પર માટે આટલા ગુણગાન કહીએ છીએ. માટે જે ગોપીઓ છે એ તો ભરવાડ, અત્યારે આ ભરવાડને આપણે જોઈએ છીએ બધા એના બૈરા કહેવા હોય ને કહેવા નહીં, બધા બિચારા નાવાનું ધોવાનું પણ ના હોય અને એવી રીતનું બધું કરતા હોય, પણ એ ગોપીઓને પણ કૃષ્ણ પરમાત્માનો સંબંધ થયો. કારણ કે આગળ વસ્તુ સાચી છે, આગળ વસ્તુ એ ભગવાન છે, એનાથી આપણું કલ્યાણ થાય મોક્ષ થાય જીવ ઉઠે છે એવા દ્રઢ નિશ્ચયવાળા હતા, તો પછી એમને એનો સંબંધ થયો હતો. એના સંબંધે કરીને ગોપીઓનું પણ કલ્યાણ થયું, ગોપીઓનો પણ મહિમા થયો. શ્રુતિની રૂચાઓ લખાઈ ગઈ કે શ્રુતિઓની અંદર જેમ રૂચાઓનો મહિમા છે એમ ગોપીઓનો મહિમા, કે એને પછી લોકો પગે લાગે એનું મહિમા ગાય બધું. તો કહેવાનું શું છે કે પોતે તો જડ હતી, એને જ્ઞાન નહોતું, શાસ્ત્રનું કશું નહોતું જ્ઞાન, પણ ભગવાન સાચા છે એનો સંબંધ થયો એટલે એનો મહિમા વધ્યો, એનો આવો મહિમા ગવાયો. તો કહેવાનું છે કે દરેક વસ્તુ છે કે જ્યારે આ સૂર્ય ઉદય થાય ત્યારે અંધકાર જાય, પ્રગટનો ઉજાસ થાય છે. એમ સ્વામી કહે છે કે આપણે આપણા જીવની અંદર જ્યારે જ્યારે આવા પ્રગટનો સંબંધ થાય ત્યારે આ કહ્યું છે. મારાના વખતના 500 સંતોને સંબંધ થયો તો આજે એમનો મહિમા આપણે ગઈએ છીએ અને એનું કાંઈ થાય છે. તો આપણું એ વસ્તુને સમજે કે પ્રગટ વગર કોઈ દળ ઉદ્ધાર છે નહીં, એને જેને જેને મળ્યા જેને, પણ એનું શું છે કેને છે. મારા શિક્ષા લઈ ગયો કે જે એવું સંબંધ છે તો ભગવાનને સંબંધે કરીને એ જળ વસ્તુ પણ નિર્ગુણ કહેવાય છે. જે વસ્તુ ભગવાનનો સ્પર્શ થયો કે ભગવાનનો સંબંધ થયો તો એનો મહિમા ગઈ. સીધી મારા લીમડા નીચે બેઠા ગઢપુરનો, આ લીમડો તો કડવો છે, અત્યારે ખાવ તો એ લડવો કડવો લાગે, તો અત્યારે તો બધું ઉકળી ગયો બીજો થયો છે, પણ કહેવાનું શું છે કે લીમડો કડવો છે પણ તથા પગે લાગે છે, એની છાલ ઉતારી જઈએ છે અને પગે લાગીએ છીએ ને બધું રાખીએ છીએ, કારણ એ લીમડાનો મહિમા નહીં, ભગવાન એની નીચે બેઠા ભગવાનનો સંબંધ છે માટે એનો મહિમા થયો. દાદા ખાંચરને બધા હતા, એ તો કાઠી દરબારો હતા, એમાં તો તમે બધા જાણીએ છીએ કે તે વખતે લૂંટારું કહેવાતા, પણ એને ભગવાન શ્રીજીમાંનો સંબંધ થયો, ભગવાન એમને ત્યાં રહ્યા એ ઓળખાયા, તો એને લઈને એમનો પણ મહિમા સાથે સાથે કહેવાય. તો કહેવાનો આવા જળ વસ્તુ હતી તો પણ એનો મહિમા. તમે અત્યારે મથુરા કોકુડ જાઓ તો ભગવાન અહીં બેઠા હતા, અહીંયા જમ્યા હતા, અહીં આ કર્યું હતું, આ ફલાણું કર્યું હતું, આવું બધું ઘણે પગે લાગીએ છીએ. આપણે પણ બધે દર્શન કરીએ છીએ જી મહારાજ જ્યાં બેઠા, એમ જે જે વસ્તુ થઈ છે અને આપણે સંબંધ આવ્યો કોનો ભગવાનનો, એટલે ભગવાનના સંબંધથી જ નિર્ગુણ થવાય. ગમે એટલી વસ્તુ કરીએ, તપ કરીએ, વ્રત કરીએ, દાન કરીએ, બધું જ કરીએ, એનાથી આપણું પુણ્ય વધે અને એમાં અનંત પુણ્ય ભેગા થાય ત્યારે પ્રગટનું પ્રાપ્તિ થાય, ત્યારે પ્રગટનો સંબંધ થાય અને આપણે નિર્ગુણ થઈ શકીએ છીએ. તો એવી રીતે જ્યારે ત્યારે આપણા પુણ્ય જાગે છે, જ્યાં એવા પુણ્ય ઉદય થાય ત્યારે કહે ને ઘણા પુણ્ય, પેલા બાળમુકુદ સ્વામી આપણે સારંગપુરમાં સંતો કામ કરતા હતા મંદિરમાં, ક્યાં ત્યાં નાવા જતા હતા ત્યાં એમને કહ્યું ભક્તિ સ્વામી બધા સંતો હતા ને બોલાવી કે તમને આ સેવા મળી છે બહુ મોટા ભાગ્ય તમારો. કે શું ભાગ્ય છે કે પ્રગટ એવા ગુણાત્યાન સ્વામી પ્રગટ મહારાજ આ એમની અક્ષરને પૂછો તમને તમને સેવા મળી, કે તમારા જેવા કોઈ ભાગ્યશાળી નથી. મહારાજે કહ્યું કે બહુ ભાગશે જેનો હોય એને આ પ્રગટનો સંબંધ થાય છે અને ઓળખાય છે અને એને કરીને કલ્યાણ થાય છે, તો કહેવાનું જેને જેને પ્રગટ મળ્યા છે, જેને પ્રગટનો સંબંધ થયો છે, પ્રગટનો મહિમા જેને સમજાયો છે, એનો જ બેડો પાર થઈ ગયો છે અને એ જ બધાનો ઉદ્ધાર થયો છે. તો કહેવાનું શું કે એમ જળ વસ્તુ હોય પણ ભગવાનના સંબંધે નિર્ગુણ, એને પગે લાગે કરે છે. અત્યારે મારા કેટલા પછી કંઠી છે, માળા છે, બીજું છે, ઘણી ઘણી વસ્તુને આપણે મારા ત્યાં ગોદા ઉપર હૂતા હોય, થાળીમાં જમ્યા હોય, બીજી વસ્તુ હોય, એ બધી વસ્તુ શું, પણ છતાંય ત્યાં પ્રસાદના ઓટા કરીએ અને ત્યાં આપણે બધા દર્શન કરીએ છીએ. તો એ બધું કારણ મૂળ વસ્તુ છે પ્રગટ. એટલે આદ્યોગ્ય શાસ્ત્રોની અંદર ગમે એટલા આપણે બધું વાંચીએ કરીએ પણ પરોક્ષ થકી ભવ તનો પાર આવે નહીં. વેદ વેદાંત કહે સત્યવાણી કે ભવ એટલે ભવતી એટલે સંસારનો, આપણું જન્મ મરણથી જો ટાળવું હોય તો એ પ્રગટના સિવાય ઉદ્ધાર થતો નથી. કે ગમે એટલા બધા ઋષિ મુનિઓ, હવે બ્રાહ્મણો હતા અને ઋષિ પત્નીઓ એમની પત્ની હતી, એમને ભગવાનને ઓળખ્યા, ભગવાનને માટે સેવા કરે, થાળ કરે, જમાડે, બરાબર બધું જ કરે અને બધું કરે, પણ ઋષિઓને સમજાય નહીં. કારણ કે ભણેલા હતા ને, ભણેલા એટલે હોય કે આવો તો ગોવાળીઓ હતો છે, આ બધું આવું રખડે છે, આવું બોલે છે. કારણ કે કૃષ્ણ હતા એમની મનુષ્ય લીલાઓ હતી એટલે એમાં તે લોકો ઓળખી ના શક્યા. ઘણા વેદોના મંત્રોથી બોલતા હતા પણ પરોક્ષ રીતે, કે આકાશમાં ભડાકા, હવે આકાશમાં ભડાકા થાય એટલે નિશાન પડે ખરું, આમ ભડાકો કર્યો પણ નિશાન આમ પાડે કે પંખો પાડો છે, નિશાન જોયે. એમ સ્વાય કે આગળ પ્રગટ વસ્તુ હોય અને એને તમે કરો તો એમાંથી તમે નિર્ગુણ થઈ શકો. ઋષિઓને શાસ્ત્રોમાં વિશ્વાસ અને એ ભગવાન કહે એટલે પ્રગટ કૃષ્ણને ઓળખી ના શક્યા. તો પછી ભગવાન છે એમને ત્યારે અહીંયા ભૂખ લાગી, બધા માછડા ચારવા ગયા હતા તો ભૂખ લાગી, ત્યારે પેલા ગોવાળિયાને કહ્યું કે આ ઋષિઓ યજ્ઞ કરે છે અને યજ્ઞની અંદર આહુતિ આપે છે, ઓમ કૃષ્ણાય નમઃ, કૃષ્ણાય નમઃ, બધું લખે પાછા બોલે કૃષ્ણ સ્વાય, પણ એ કૃષ્ણ આ છે એવું ના ઓળખાય. કે લઈને આવ્યા કે કૃષ્ણ ભગવાન જરા ભૂખ્યા થયા છે, તમે આપો યજ્ઞમાંથી આ ભાત ભાત રહે, એટલે ફાચરા એને ઉભા થયા કે મારો કે કૃષ્ણ કોણ, શું તું એનો લેવાય, આમાં એમને ભાગ્ય લઈ દીધા. અને ગોપીઓ છે એ ભગવાને માટે થાળ લઈ અને જમાડ્યા. તો કહેવાનું શું છે કે ગોપીઓ છે એ વ્રતની શ્રુતિ રચાઓ લખાઈ ગઈ, બરબાદ જાળે તે પણ એમ થયા નહીં, પણ પેલા ઋષિ પત્નીઓ છે એમને ભગવાનનો સંબંધ થયો, કારણ કે એમને ગોપીઓનો સંબંધ, ગોપીઓને ભગવાનનો નિશ્ચય હતો. તે જ્યારે પોતે જાય દૂધ દૂધ આ ગોપીઓ અને એમને વાત કરે કે કૃષ્ણ ભગવાન છે અને બહુ મોટા છે, એટલે કે સ્તુતિઓને એટલે બ્રાહ્મણી ભૈરવને આ પ્રમાણે એમનો સંબંધથી નિષ્ઠા થઈ અને ભગવાનને જમાડે. અને પહેલાં એ જમાડ્યા નહીં, કારણ કે ભણ્યા હતા તો ભેજ ના, પણ એમને ખબર નહીં કે આ કૃષ્ણ આ છે, એના થકી મોક્ષ પાંચરાને ઉભા થયા. તો એ પ્રમાણે કહ્યું કે એ બૈરાનો ઉદ્ધાર થઈ ગયો અને બ્રાહ્મણો એમને રહી ગયા, કારણ કે એમને ભગવાનને ઓળખ્યા નહીં અને એમનું કર્યું નહીં. ત્યારે આ પ્રમાણે જ્યારે જ્યારે આપણે પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર પધારે છે તેનો જ્યારે સંબંધ થાય ત્યારે આ જીવનું કલ્યાણ થાય. જ્યારે જ્યારે એટલે આપણે કહ્યું પૃથ્વીમાં મહારાજ પધારે છે, મહારાજે કહ્યું કે પૃથ્વી ઉપર જ્યારે ભગવાન પધારે છે ત્યારે ભગવાનને નો મહિમા જો સમજાય તો એ ભક્ત, ભક્તની વ્યાખ્યા પણ બતાવી છે. ભક્ત કોને કહેવાય કે આ પૃથ્વી ઉપર ભક્તિ કરે, સત્સંગ કરે, માળા કરે, તુલસી બધું કરે છે, પૂજા ભક્તો તો છે જ, આખું બ્રહ્માંડ ભર્યું છે, એમ પરોક્ષ રીતે ભજવાથી, પરોક્ષ રીતે ભજવાથી કશું થાય નહીં, પરોક્ષથી શું કામ કશું જ નથી થતું. દરેક વસ્તુ પ્રગટ હોય તો જ આપણને એનો લાભ મળે, અને એટલે એ રીતે કરે તો નથી થતું, એ પરોક્ષથી ભવ તેનો પાર નથી આવતો. તો મહારાજ જ્યારે કે ભગવાન આપણે શ્રીજી મહારાજ લખ્યું કે જ્યારે જ્યારે મનુષ્યનો દેહ આવે છે ત્યારે ત્યારે ભગવાનને સંત જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય. જો હવે આ વાત મહારાજે લખી છે તો એમાં વિશ્વાસ રાખવો જોઈએ કે ભગવાન એ પરોક્ષ જઈ થઈ શકતા નથી. અને એટલા માટે મારે કે ભગવાન મહારાજે કહ્યું કે જ્યારે જ્યારે હોય તો ભગવાનને સંત વિચારતા હોય એની જ્યારે ઓળખાણ થાય ત્યારે ભક્ત કહેવાય. ઓળખાણ ના થાય ત્યાં સુધી તમે આટા મારવાના ગમે ત્યાં તમે રખડો, પણ ઓળખાણ એટલે જેવા છે એવા ઓળખાય. પછી થયા ને ખાન, ઓળખાણ એટલે ખાન, ખાનની અંદર હોનાની ખાન હોય તો કામ થઈ જાય કે નહીં, કે ઓળખ્યું છે આ ખાન છે ને હોનું છે ને હીરા છે, હીરાની ખાન મળે તો કામ થઈ જાય, ઓળખીને હીરાનું નામ થાય. એમ સ્વામી કહે છે એ ભગવાનને સંતને પણ ઓળખાણ એટલે યથાર્થ રીતે, કે આ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાન એમના દ્વારા કાર્ય કરે છે. અને સાક્ષાત બધા તો શ્રીજી મહારાજને ઓળખ્યા, ગુણાતીતાન સ્વામી ઓળખ્યા, શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ ઓળખ્યા આપણે, તો આપણે આનંદ છે. આજે એનો કેપ છે અને કેપને લઈને અત્યારે આપણે બધા કથા અને વાર્તા અને કીર્તન ને ભજન ભક્તિ કરીએ છીએ, તો આપણે આપણા જીવનની અંદર આ પ્રમાણે થોડું સમજીએ પ્રગટની વાતને. અને આપણે પ્રગટનો જ સંપ્રદાય છે અને મહારાજ થકી જ આપણે ચાલે છે, અને એની આપણે ઓળખાણ કરી રહે. એમાં જીવ જળવાનો છે, એમાં જીવ જળી જાય તો થઈ જાય. લાકડાની લોખંડ છે એ લાકડાની સાથે જડી જાય છે તો તરે છે, પણ એટલું લોખંડ નાખો તો ડૂબી જાય. પણ એ જળ ભલે લોખંડ છે પણ લાકડાનો આધાર મળી જાય એમાં જડી જાય છે તો એને તરે છે. એમ આપણે જળ છે લાકડ લેખંડ જેવા, પણ ભગવાનને સંતના વિશે આત્મબુદ્ધિ થઈ જાય તો બેડો પાર થઈ જાય છે. તો એવો આપણને લાભ મળ્યો છે, એવા શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ મળ્યા છે. તો આપણે આવા ઉત્સવ સમય આ કરીએ છીએ અને એનો આનંદ લઈએ છીએ, તો આવો નવો આનંદ, આવી નવી ભક્તિ, આવી નવો સત્સંગ, આપણા દિવ્યતા હંમેશા દિવ્યતા રહે ભગવાનને ભગવાનના ભક્તોની અંદર. યોગી મહારાજ પણ કહેતા કે દરેકનો મહિમા સમજો, દરેકને વિશે આપણે ભક્તિ રાખીને પ્રેમ કરીને એકબીજાનો મહિમા સમજીને આપણે કાર્ય કરવાનું છે, તો એવું મહિમા સમજાય અને સુખ્યા થવાય એવું બળ મહારાજ સર્વને આપે એ જ પ્રાર્થના.